देव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 258 मुंबई आषाढ़ 1947 ओम सत। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात। आखु पद परम कृपाणु देवे पूज्य सौभाग भैरे मोकल्यू छे। कृपाणु देवनी अद्भुत रचनाओ एमा आ गुरु महात्म्य विषयनु पद परमार्थ मार्गनो एक रहस्यमय सिद्धांत एनी गुथणी करी छे। छ कड़ीनु ज पद छे पण एमा रहस्यनो निचोड़ आप्यो छे। कृपाणु देवना शब्दोनी चमत्कृति जे गद्य में जोवा मळे छे एथी अनंत गुणी चमत्कृति पद्य में जोवा मळे छे। मात्र कृपाणु देवना राजपदनी रचनाओनो संकलन करिए एटले आखू वितराग दर्शन एमां क्याने क्याय कोई ने कोई प्रकारे समाविष्ट थयेलो। दर्शननी संपूर्णता आ पद्यनी अंदर आवे। आटली संक्षेप शैली पद्य टूका में टूका छे, कोई महाकाव्यो नथी रच्या। 700-750 श्लोक, 800 श्लोक, 1000 श्लोक, 1200 श्लोक, 1500 श्लोक, वधारे में वधारे मोटा मोटू आत्मसिद्धि 142 गाथा। ए तो प्रश्नोत्तर रूपे छे, एटले एमां आत्मानी वातनी गाथाओ थोड़ी, शंकानी वधारे। પણ છતાં એમની જે રચનાઓ છે, રચનાઓની ચમત્કૃતિ છે, જે શબ્દોનો આપણે જેને કહીએ ને અતિશય, એ શબ્દોનો અતિશય એવો છે કે થોડા પદોની અંદર એની જો સંકલના કરવામાં આવે તો સમગ્ર દર્શન ત્યાં સમાવિષ્ટ પામે છે એવું આ પદ।
બિના નયને પાવે નહીં, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात।
जीव ने पांबू छे आत्मतत्व, ये आत्मतत्व छे पोतानू निज स्वरूप छे, એ બિના નયન કી વાત છે, આપણે મેળવવાની વાત શું છે? બિના નયન કી, એ આંખનો વિષય નથી, ચર્મચક્ષુનો વિષય નથી, એક પણ ઇન્દ્રિયોનો વિષય નથી। એવી તત્વ, એવું પરમ તત્વ મેળવવું છે તો એ કે બિના નયન નહીં મળે તમને। વાત કેવી છે? બિના નયન, અને બિના નયન વિના નહીં મળે, એના નયન જોશે। આ કઈ વાત? વિરોધાભાસ, સેલ્ફ કોન્ટ્રાડિક્શન, કે બિના નયનની વાત, બિના નયન નહીં મળે, નયન તો જોશે એના માટે, પણ વાત શેની છે? તો કે વાત નયનનો વિષય નથી, વાત છે એ નયનનો વિષય નથી, આંખનો વિષય નથી, ચક્ષુ ઇન્દ્રિયોનો વિષય નથી, પણ એને માટે નયન તો જોશે જ। કયા નયન જોશે? આનંદ ગંજી યાદ આવે ને,
જે નયણે કરી માર્ગ જોઈએ, નયન તે દિવ્ય વિચાર, પંથળો નિહાળું રે બીજા જીન તણો રે।
ભાઈ, જે નયનથી આ માર્ગ મળે એમ છે. એ નયન તો દિવ્ય વિચાર છે. દિવ્ય વિચાર વિના આ વાત પકડાય એમ નથી. એટલે એ નયન વિચારરૂપી નયન, વિચારરૂપી દ્રષ્ટિ, સદવિચારરૂપી દ્રષ્ટિ, એ વિના આ વાત પકડાય એમ નથી. એને પકડવા માટેનું સાધન દિવ્ય નયન.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
મેળવવા માટેનું સાધન શું? છો શુદ્ધ, છો બુદ્ધ, ચૈતન્ય ઘન છો, સ્વયં જ્યોતિ છો, પણ એને માટેનું સાધન શું? કર વિચાર તો પામ. આ વિચારરૂપી નયન, આ વિચારરૂપી દ્રષ્ટિ, કૃપાળુદેવના માર્ગની અંદરની આખી આપણે જો એની સમજણ કેળવીએ તો એટલી બધી સરળતાથી એક વાત બેસે, સદબોધ વિના સદવિચાર નહીં, સદવિચાર વિના સદજ્ઞાન એટલે કે આત્મજ્ઞાન નહીં, આત્મજ્ઞાન વિના આત્મધ્યાન નહીં, આત્મધ્યાન વિના આત્મસમાધિ નહીં, આત્મસમાધિ વિના અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ નહીં. વાત તો ક્રમ છે, સદબોધ એના પાયામાં છે. વિચાર પણ ઘણું કરીને સત્પુરુષોના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય ઉત્પન્ન થતો નથી. અને એકવાર વિચારણા ઉત્પન્ન થઈ પોતામાં જ, વિચાર પોતાનો જ છે પણ અનાદિથી અવરો વિચાર ચાલે છે. વિચારનો પ્રવાહ તો અજ્ઞાની જીવમાં પણ એટલો જ છે, એક સમય પણ વિચાર વિહીન અવસ્થામાં નથી. જ્યાં સુધી એ પૂર્ણ સમાધિને ઉપલબ્ધ થયો નથી ત્યાં સુધી આ જીવ, એનું મનનું સ્વરૂપ જ્યાં સુધી શાંત થયું નથી, ગયું નથી, ત્યાં સુધી એ વિચારની ધારા તો સતત છે પણ વિચાર અવળા છે, વિચારનો વિપર્યાસ છે. વિચાર તો છે જ, એ વિચાર જ્યારે સુવિચારપણાને પ્રાપ્ત થાય સદબોધના આધારે, સત્પુરુષના આશ્રયે, સદજ્ઞાન, સત્શાસ્ત્ર આ બધા એના સાધનો છે, સત્સંગ એમાંથી જ પોતાનો જ વિચાર એનું પરિવર્તન થાય છે, એ વિચારની દિશા પલટાય છે, એ વિચાર આ લૌકિક વિચારમાંથી અલૌકિકપણાને પામે છે, એના એ પોતાનો વિચાર એ લોકોત્તરપણાને પામતો જાય. એ જ વિચાર શુદ્ધિ, એ જ આત્મશુદ્ધિ. આત્માનું વ્યક્ત સ્વરૂપ એ વૈચારિક સ્વરૂપ છે. આ વિચાર ચાલતા જ હોય એ વાણી દ્વારા વ્યક્ત થાય છે કે નથી થતા એ વાત જુદી છે, પણ મૌની પણ વિચારક ખરો કે નહીં? એનું મૌનપણાની અંદર એ સાધના કરે ત્યારે એ સાધના તો વિચારની જ ચાલે છે, સ્વરૂપના ચિંતનમાં જ. બાહ્ય જગતની અપેક્ષાએ એનું મૌન છે, પણ આંતર જગતની અપેક્ષાએ એ વિચાર એનો સતત ચાલુ છે, એની વિચારધારા ચાલુ છે. જ્યાં સુધી મનનું સ્વરૂપ અમનસ્ક અવસ્થાનો યોગ એને પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી. અને આવી સુવિચારણા જ્યારે એને પ્રગટે, અને આ સુવિચારણા જ્યાં સુધી પોતાને નથી પ્રગટી ત્યાં સુધી આ ગાડી સેલ્ફ સ્ટાર્ટમાં આવતી નથી, ત્યાં સુધી એ અવલંબન ઉપર આધારિત જ છે. અને એ સત્સંગ, સદબોધ, સદગુરુ, સત્શાસ્ત્ર, એનું વાંચન, એનું શ્રવણ, એનું મનન, એનું ચિંતન, આ બધા શેના માટે છે? એક સુવિચારણાની જબરજસ્ત ધારા પ્રગટે. જેમ ખૂબ આપણે કૂવો ગાળવા માટે પ્રયત્ન કરીએ, બસો બસો ઘા મારીએ, પણ એક વાર પછી અંદરની સરવાણી ફૂટે પછી બાહ્ય પ્રયત્નો બધા શાંત કરી દેવાના, પછી તો એ સરવાણી ચાલુ રહી એટલે એને વાયપરા કરો. પાણી નિર્મળ, કારણ કે પાતાળની સરવાણી જ્યારે ફૂટે છે ત્યારે એની અંદર પછી ગમે તેવો બહારનો દુષ્કાળ હોય, બહારની ગમે તેટલી ગરમી હોય, એને પાતાળના પાણીને કોઈ અસર થતી નથી. એમ જીવને પોતાના સ્વ વિચાર જે છે એની જો આ સ્ફૂરણા થાય, એને સુવિચારણા પરમ કૃપાળુ દેવે કીધી છે. અને એ માર્ગને આત્મસિદ્ધિમાં પ્રારંભમાં કહ્યું છે,
ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સટપદ આય.
આખી આત્મસિદ્ધિનું તત્વજ્ઞાન જીવમાં સુવિચારણા ઉત્પન્ન થવા માટેનું છે. કારણ કે જેવી સુવિચારણા ઉત્પન્ન થશે,
જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.
વાત કેટલી સરળ છે. એકવાર સુવિચારણા આપણા અંતઃકરણની અંદર જો આ ઝરણું ફૂટી નીકળે, તો પછી પોતાના તત્વની વિચારણાની દિવ્ય દ્રષ્ટિ જેને પોતાને પ્રાપ્ત થઈ જાય છે. એટલે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. આ નયન કેવી રીતે મળે સાહેબ? અમને ચશ્માવાળાની દુકાને જાઉં, આંખના સર્જન પાસે જાઉં, શું કરવું અમારે? કયા ગ્લાસ લગાવવા, દૂરબીન લગાવવા? ના, સદગુરુના ચરણમાં જા એટલે સાક્ષાત તને આ નયનની પ્રાપ્તિ થાય, આ દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય. દ્રષ્ટિ બદલાવી નાખે સત્પુરુષ. શું કરે? દ્રષ્ટિ બદલાવી નાખે. પરમ કૃપાળુ દેવની પાસે આ બધા મુનિઓ જતા પશુ કરું, મારું દ્રષ્ટિ પરિવર્તન કરાવી નાખો. અને જેનું દ્રષ્ટિ પરિવર્તન સદગુરુના આશ્રયે થાય છે, એ જીવ આવું સમ્યકત્વ, આવું સિદ્ધત્વ એને પ્રાપ્તિ કરે છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, આખું રહસ્ય માર્ગનું. ભિન્ન ભિન્ન મત દેખીએ, આખા જગતની અંદર જુદા જુદા મત દેખાવામાં આવે છે. કૃપાળુ દેવ કે કઈ વાંધો નહીં, અમે એ બધું ફરી વેળા છીએ, એ બધું જોઈ વાળ્યું છે. આમાં બધામાં બીજું કઈ વાંધો નથી, માત્ર દ્રષ્ટિનો ભેદ છે. આ જો દ્રષ્ટિનો ભેદ છે, આ જો મૂળ દ્રષ્ટિ, આ તત્વદ્રષ્ટિ, આ સત્યદ્રષ્ટિ જો જીવને ઉપલબ્ધ થઈ જાય, તો બધા જ સમાધાનો આપોઆપ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. અને જ્યાં સુધી આ દ્રષ્ટિ ઉપલબ્ધ થતી નથી, ત્યાં સુધી એને સમાધાન ન મળતા ત્યાં સુધી જીવ સંશયાત્મક અવસ્થામાં, સંદેહાત્મક અવસ્થાની અંદર, અને જો જરાક અવળો હોય તો વાદ અને વિવાદની અંદર રચ્યો પચ્યો રહે. આનું આમ થાય ને આનું આમ થાય, હવે કાંઈ નથી થતું, તને હજી સમજાણું નથી, ત્યાં સુધી આ બધા દૂધના ઉભરા છે. ખરો ઉભરો એની મેરે શાંત બેસશે. જરા અંતર્મુખ થા, સેવે સદગુરુ, એનો ઉપાય શું સાહેબ? તો સેવે સદગુરુ કે ચરણ, બસ બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધીને તેના ચરણમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. બસ કામ એક કરતું, કોઈ આવા પ્રાપ્ત થયેલા પુરુષને શોધી લે, કોઈ એવા આપ્ત પુરુષની શોધ કર.
તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું.
તારે પ્રાપ્ત કરવું છે સ્વરૂપને, દ્રષ્ટિ જોઈએ છે. આવી તત્વદ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, એ નયન જોઈએ છે. એનો ઉપાય છે સદગુરુને શોધીને એની ચરણની, એની આજ્ઞાની ઉપાસના કર, તને સાક્ષાત મળી જશે. સો પાવે સાક્ષાત, આ સાક્ષાત શબ્દનો મર્મ કેટલો બધો છે. એને મળે છે, કેવું મળે છે? સાક્ષાત એનો હાથમાં, હથેળીમાં મળે છે. હાથમાં 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 દઈ દે તને. વાયદાની વાત નથી, વચનની વાત નથી, ભવિષ્યમાં મળશે જા બેટા હવે મારું સ્મરણ કરજે એની વાત નથી. સાક્ષાત શબ્દ સમજાય છે. સદગુરુના સાનિધ્યને ઉપલબ્ધ થયેલા જીવને પરબ્રહ્મની પ્રાપ્તિ સાક્ષાત હોય છે એટલે એને કોઈ પણ પ્રકારનો સંદેહ હોતો નથી. જ્યારે આવું સાક્ષાતપણું મળે છે એ જ જીવ બોલી શકે કે આ દેહ સટસ્થાનક દર્શાવીને ભિન્ન બને. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ, તે તો પ્રભુએ આપ્યું. આ સમજાય? આ શિષ્યની ભાષા છે. આત્મસિદ્ધિના શિષ્ય બોલે છે. આપણે શિષ્ય છીએ, આપણે કઈ આત્મસિદ્ધિના ગુરુ નથી. આત્મસિદ્ધિમાં શિષ્યની જે ભૂમિકા છે એમાં એ શિષ્ય બોલે છે કે તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. વાહ પ્રભુ, તમે તો મને આત્મા આપી દીધો. આ સાક્ષાત એને હવે શંકા નથી આત્મા છે કે નહીં. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય માટે છે નહીં આત્મા. મિથ્યા મોક્ષ ઉપાય શિષ્ય કઈ જેવો તેવો છે? મિથ્યા મોક્ષ ઉપાય, આ બધા તમારા વાત બધી મિથ્યા છે. આવું કહેનાર શિષ્ય એ કે છે તે તો પ્રભુએ આપ્યો, તમે મને આત્મા આપી દીધો. જેના નકારથી શરૂઆત થઈ હતી, જેના ઇનકારથી વાતનો પ્રારંભ થયો હતો અને એને કહ્યું હતું કે આ બધો જ પુરુષાર્થ વ્યર્થ છે, આત્મા જેવી કોઈ ચીજ જગતની અંદર નથી. અને છેલ્લે કહે છે કે હોય તો એનો કોઈ ઉપાય બુપાય છે નહીં. પ્રભુ તમે આ બધી માથાકોટ મૂકી દો. જીવાદી જાણ્યા તણો શું ઉપકાર, તમે બધું સમજાવ્યું શું કામનું, જો ઉપાય ન હોય તો લેવા દો. આ બધી વાત છેલ્લે સુધી જીગ ઝાલે છે. પાંચ પાંચ પ્રશ્નોના સમાધાન મળી જાય છે, મોક્ષ પદ મળે છે. પછી પણ શિષ્ય કે છે ઉપાય ક્યાં, મોક્ષ પદ તો છે. આવું કહે છે લ્યો મોક્ષ છે, ભગવાન છે, પણ દેખાય તને મળે છે. આ ત્યાં સુધી ગયેલા શિષ્ય પછી કે બોલ હવે, તો કે તમે આપ્યો, તમે અમને આત્મા આપ્યો, તે તો પ્રભુએ આપ્યો. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. પ્રભુ આ બધી વાત હું તો મારે માત્ર હવે તમે સાંભળવા માટે નથી, મને પ્રત્યક્ષ સંવેદનમાં આવી. ગુણથી વેદનથી અને લક્ષણથી આત્માને જાણ્યો. ગુરુએ કીધો એવો શિષ્ય જાણ્યો. અહીંયા મહત્વ શિષ્યને જાણવાનું છે. ગુરુનું કહેવાનું તો છે જ, ગુરુએ આત્માનું સ્વરૂપ તો સ્પષ્ટ કીધું છે, પણ કહેનારા તો ઘણા હોય, પણ સામે સમજનારો પાછો સામે જાણે ને, તો ક્યાં જાણ્યો અમે. સેવે સદગુરુ કે ચરણ, આ રહસ્ય. આ જગતની અંદર દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય, જગતની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે તો ઘણા વૈદ્ય હકીમ ડોક્ટર ઓપ્ટિશિયન્સ બધાય છે, પણ આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સદગુરુ સમાન કોઈ બીજો છે નહીં. અરે જ્યાં સુધી જીવને આ આત્મદ્રષ્ટિરૂપી દિવ્ય દ્રષ્ટિ દિવ્ય નયન પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી એ બિના નયનની વાત છે એ પકડાવવાની નથી. અને આ જો મળી ગઈ તો સાક્ષાત મળવાની છે, તો પછી એ અનુમાનનો વિષય નથી, સાક્ષાત અનુભૂતિનો વિષય છે. સો પાવે સાક્ષાત, આ રહસ્ય. શું રહસ્ય? કોની પાસેથી મળે? સેવે સદગુરુ કે ચરણ. સદગુરુ, સદગુરુ આત્મ જ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. ફરીથી સદગુરુના પાંચેય જે એના લક્ષણો કયા છે, પરમ કૃપાળુ દેવે વાત એમને એમ નથી મૂકી, જે વાત મૂકી છે એને લક્ષણથી ઓળખાવી છે. આત્માને લક્ષણથી ઓળખાવ્યો, સદગુરુને લક્ષણથી ઓળખાવ્યા, ધર્મને લક્ષણથી ઓળખાવ્યો, સત્સંગને લક્ષણથી ઓળખાવ્યો, બધાના લક્ષણ છે. માત્ર વાત કરીને છોડી નહીં દેવ. સદગુરુ સદગુરુ, પણ સદગુરુ કોણ? આ પાંચ છે: આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રુત. પણ આ સદગુરુના લક્ષણ છે. અને એ લક્ષણને સમજવા માટે પાછો 837 પત્રની અંદર બે લક્ષણો જરા વિશેષ રૂપની અંદર સમજાવ્યા છે. તો આપણે પણ કોઈ પણ વાત જ્યારે પરમાર્થ માર્ગની અંદર સમજવી હશે ત્યારે એના પૂરા અર્થથી, પૂરા સંદર્ભથી એ સમજવું જોઈએ. કેવળ શબ્દથી નહીં, આ શબ્દનો વ્યાપાર નથી, આ ભાવનો વ્યાપાર છે. જૈન દર્શન એ ભાવનો વ્યાપાર છે. તો ગુણ, લક્ષણ અને વેદન આ ત્રણ એની પદ્ધતિ છે. તો સદગુરુ કોણ હોય? એટલે કે જે સેવે સદગુરુ કેચન. સદગુરુના નામે ગમે તેને વળગી ન પડાય, ઉતાવળ ન કરાય. પ્રભુ શ્રી એટલા માટે જ કહ્યું કે બહુ મોટું જોખમ છે, જે બીજાને વળગે એનું જવાબદારી અમે લેતા નથી, પણ રાજપ્રભુને વળગો લાવો, જોખમ અમારા ઉપર છે, આવી જાઓ. તમારા આત્મકલ્યાણનું જોખમની જવાબદારી અમે સ્વીકારી છીએ, પણ જો તમે સદગુરુના નામે ગમે તેને વળગી પડશો, પોંખનારીને પરણી બેસશો અને આંગળી ચીંધનારને વળગી જશો, તો અમે એની જવાબદારી લેતા નથી. આવા અનુભવી જ્ઞાની પુરુષો, સંતો પોકારી પોકારીને કહે છે, પણ જીવમાં દ્રષ્ટિરાગનું પણ એક જોર હોય છે, અને દ્રષ્ટિરાગના જોરને કારણે પેલા લક્ષણ ગૌણ બની જાય છે અને ગમે તેનો કાંઠલો પકડી લે છે. આ કાંઠલો પકડી લે છે, સમજાય છે ને? ચરણ નથી પકડતો, એમ સમજે છે કે મેં ચરણ પકડ્યા છે, પણ પછી ગુરુને ભાન થાય છે કે આણે મારો કાંઠલો પકડી લીધો, પોતે તો ડૂબવાનો, હવે મને ભેગો ડૂબાડે છૂટકો કરશે. આવી દશા જગતના જીવોની છે.
બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત.
પાયાનો પ્રશ્ન કરે છે. બુઝી ચહત જો પ્યાસ કો, તને આ પ્યાસ લાગી છે, અને પ્યાસ લાગી હોય તો પ્યાસ બુઝાવવાની ચાહ છે? પરમાર્થ માર્ગની અંદર આ બહુ મહત્વના પ્રશ્ન છે. સાધકની ભૂમિકા, મુમુક્ષુની ભૂમિકા, જિજ્ઞાસુની ભૂમિકા. જિજ્ઞાસા છે તત્વને જાણવાની, જિજ્ઞાસુ પણ આવ્યું નથી અને તત્વજ્ઞાનની વાત કરવી છે. બુઝી ચહત જો પ્યાસ કો હાય બુઝન કી રીત, આની રીત છે. પણ ક્યારે ક્યારે રીત છે? પ્યાસ લાગી હોય અને પ્યાસને બુઝાવવા માટેની ઝંખના જાગી હોય. બુઝી ચહત જો પ્યાસ કો, મારે આત્મતત્વ પામવું છે, મારે પોતાના નિજ સ્વરૂપને પામવું છે. આવી કોઈ જાણે અજાણે અંદરની સૂક્ષ્મ એવી ચાહ ખરી, આરજુ ખરી? ઇફ ધેર ઇઝ નો અર્જ વિધિન, હાઉ કેન બી એટેન? અંદરની અંદર અર્જ નથી. માણસને અર્જ હોય છે, પુત્રેષણા હોય છે, વિતેષણા હોય છે, લોકેષણા હોય છે. ધીઝ આર ઓલ અર્જ, અંદરથી ઉભી થતી હોય છે, અને અર્જની તૃપ્તિ ન થાય ત્યાં સુધી ચેન નથી. લૌકિક જીવનમાં કેટલી બધી ચાહ છે આપણી. જીવનની અંદર કોઈને કેરિયર બનાવવાની હોય, કોઈને પ્રમોશન મેળવવાની હોય, કોઈને પૈસા કમાવવાની હોય, કોઈને ઘરના ઘર બનાવવાની હોય, કોઈને દીકરા પુત્ર પરિવારની હોય, કોઈને વિદેશ સફરે જવાની હોય. ધીઝ આર ઓલ ધ સોર્સ ઓફ અર્જ. અને જેટલા પ્રમાણમાં, સામાન્ય ઈચ્છાની વાત નથી, સામાન્ય ઈચ્છાઓ તો અગણિત છે, અનંત છે, પણ દરેકનું જીવન આ અર્જ ઉપર આધારિત છે. કોઈને કોઈ માણસ આમ ગાંડાની જેમ, પાગલપણની જેમ એના જીવનમાં પુરુષાર્થ કરતો હોય, કારણ કે ઈ એના જીવનની અર્જ છે. જેમ રાજકારણીને નેતા થવાનું ઘેલું લાગ્યું હોય, એમાં ઈ હાવ ફના થઈ જાય, ફતન્યો થઈ જાય, તો એની અર્જ છે. કુરબાની કરી દઈશું, આવી અર્જ એના જાગે છે. અહમની અર્જ જાગે તો નડિયા વેચી નાખીશ, પણ આ લીધી વાતને મૂકીશ. આ અર્જ છે, આવી આત્મદર્શનની અર્જ ખરી. કેટલી બેઝિક વાત મૂકી છે. બુઝી ચહત જો પ્યાસ કો, પ્યાસ છે. આપણે વાત કરી હતી તરસ ન હોય અને એને આપણે પાણી આપવા જઈએ એટલે શું થાય? માટલાનું છે કે ફ્રીજનું છે? બેવકૂફ, તને જો તરસ લાગી હોય તો આ પ્રશ્ન ન આવે. કૂવાનું છે કે નળનું છે? પછી મીઠું છે કે ખારું છે? શરબત આનું છે કે તેનું છે? જાત જાતના તમે વિકલ્પ બિચારાને આપ્યા કરો, ઠંડુ છે કે ગરમ છે, કારણ કે એ તૈરસો નથી. અને રસ્તાના આ બળબડતા તાપની અંદર બિચારો નીકળો હશે, બબે ચાર ચાર કલાક ત્યાં શ્રમ કરતો હશે કોઈ એવો મજદૂર શ્રમિક, અને એ આપણને જીવે ને કે ભાઈ પાણી પાસો, એની પાસે કોઈ પ્રશ્ન છે પાણી અંગેના? તમે લોટો લઈને આવો એટલે તરત બિચારો ઉભો રહીએ અને તમે પાણી પાઓ, કારણ કે એને તરસ લાગી છે, એને પ્યાસ લાગી છે અને બુઝાવવાની ઈચ્છા છે. એને કોઈ પ્રશ્ન છે કે ભાઈ તમે પાણી આજનું ભર્યું, કાલનું ભર્યું, નળમાંથી ભરો છો, ટાંકામાંથી લાવો છો, ફલાણું કરો છો, ઢીકણું કરો છો, પૂછડું કરો છો? આ બધા વિવાદ કોને છે? જેને પાણી પીવું નથી. પછી એના ચાળા છે, ભૂખ્યાને જમાડવો સહેલો છે, પણ ભરપેટ આવ્યો હોય એને માટે શું કરવું? તમે આ લ્યો, તમે આ લ્યો, તમે આ લ્યો, તમને આ ફાવશે, તમને આ ભાવશે, તમને આ જરા સ્વાદિષ્ટ લાગશે, આમાં જરાક આ નાખો. આપણો ખૂબ આગ્રહ છે કે આને ખવડાવવાનો, ઓલો ભૂખો જ નથી, હવે આને ભૂખ નથી. હવે જેને ભૂખ નથી એને જમાડવો કેવી રીતે? જેને તરસ નથી એને પાણી કેવી રીતે પીવડાવવું? આપણે આ બધા સંસારના આપણા ચાળા આપણે એકબીજાને હાચવીએ છીએ, એ બધા ચાળાનું કારણ શું છે? કે જેને તરસ નથી એને આ બધા જજમાનો એને કઈક પાવું છે. બોલો કે કઈ ઈચ્છા નથી કે ચા લેશો, કોફી લ્યો, કોફી નથી લીંબુનું પાણી, પણ નથી પીવું પણ કઈ ઈચ્છા જ નથી, ના કઈક તો લેવું જ પડશે. હવે આ ગજગ્રાને નથી પીનારાને સંતોષ અને આ પાનારો મંડી પડ્યો છે, કારણ કે આને પ્યાસ નથી. આને પ્યાસ હોય તો એમાં આવીને તરત કે ભાઈ જરાક એક ગ્લાસ પાણી લાવો. તો જગતની અંદર પ્યાસ વિના કોઈની તૃષા બુઝાવી શકાતી નથી, અને ભૂખ વિના કોઈનું જઠરાગ્નિ આપણે શાંત કરી શકતા નથી. બુઝી ચહત જો પ્યાસ કો, વ્યવહારની રૂપમાં જો આટલું સાચું હોય તો પરમાર્થના રૂપની અંદર જો એને પ્યાસ નથી તો શું કરવું? સ્વકલ્યાણ, આત્મહિત, પછી આ ચોપડી વાંચો, તમે આ વાંચો, આમ કરીએ, ગમે એટલું કરીએ, એને રસ જ નથી પરમાર્થની અંદર. ધર્મમાં કોઈ રસ જ નથી, ખોટો છે, દંભ કરવો છે એને. એને ધર્મ જોઈ છે, સ્ટેટસ માટે જોઈએ છે, કહેવડાવવું છે કે હું ધર્મમાં જાઉં છું. એને રસ નથી, એને રુચિ નથી, એને ઝંખના નથી, એને અંતરની આરઝુ નથી કે મારે તત્વદ્રષ્ટિ મેળવવી છે. અને જેને આવી મેળવવી છે એ કલાકોના કલાકો સત્શાસ્ત્ર અને સત્સંગની અંદર પડ્યો હોય છે કે ક્યાંથી મને આ એક પરમ એવું તત્વની ઓળખાણ પ્રાપ્ત થાય. બુઝી ચહત જો પ્યાસ કહો, હાય બુઝન કી રીત, આની રીત છે, પણ એની શરત છે, એની રીત છે કે કેવી રીતે આ પ્યાસ બુઝાવી શકાય. પરમાર્થની પ્યાસ, આત્મદર્શનની પ્યાસ, જે પ્યાસ મીરાને લાગી હતી, જે પ્યાસ નરસિંહને લાગી હતી, અને જે પ્યાસ વિવેકાનંદને લાગી હતી, ઈશ્વરના સાક્ષાત્કારની લગની કેવી? કે કેશવચંદ્ર સેન હોય, દેવેન્દ્રનાથ ઠાકુર હોય, કે એના પ્રિન્સિપાલ વિલિયમ્સ હોય, એને કેટલી પ્રકારના તર્ક કીધા કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ, તમે ઈશ્વરને જોયો છે, તમે મને દેખાડી શકશો? હેવ યુ સીન ધ ગોડ? ઈશ્વરના દર્શનની સાક્ષાત્કારની જેને તાલાવેલી લાગી છે એની મનસ્થિતિ કેવી હોય? એને ક્યાંય કોઈ પણ જતના ચિત્તની શાંતિ ન હોય, અજંપા ભરેલું ચિત્ત. એ અજંપો એટલે એને જગતના સુખ નથી જોઈતા, એને કઈ ખાવા નથી મળ્યું એટલે એ નરેન્દ્રની અંદર બેચેની નહોતી, નરેન્દ્રની પરબ્રહ્મના તત્વનું પ્રાપ્તિ નહોતી થઈ એની બેચેની હતી. કઈ સ્થિતિ બહુ લખપતિનો દીકરો હતો એવું નહોતું, પણ એની બેચેનીનું કારણ અને એની બેચેની કોણે સમાપ્ત કરી? રામકૃષ્ણ પરમહંસ. હા બેટા, મેં ઈશ્વરને જોયો છે, તારી જેમ જ તારી સાથે વાત કરું છું એ જ રીતે. આ તાલાવેલી જ્યારે જાગે છે જીવનમાં, સત્યને જાણવાની તાલાવેલી, આત્મદર્શનની તાલાવેલું. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આને આ વાતને કીધી છે.
એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
માર્ગથી ચોવીસે તીર્થંકરો તર્યા છે, જે માર્ગથી મહાવીર તર્યા છે તે વાટે કૃષ્ણ તરશે. જે વાટે આપણે વાંચીએ અને એ શાસ્ત્ર વાંચીને ગુરુ સમજાવે, આવો ગુરુગમ જેને કહીએ, સરસ મજાનો ઉદાહરણ ગુરુગમનું. પરમ કૃપાળુ દેવને અંબાલાલભાઈ ખંભાતના ઉપાશ્રયમાં લઈ ગયા. હરકચંદજી મહારાજ, ચુનીલાલજી, લલુજી મહારાજ, દેવકર્ણજી, આ બધા વિદ્વાન મુનિઓ ભેગા થયા અને ઓલું તરત કે ચાલો સુઈ ગળાંગ સૂત્ર લાવો અને કે ઓલું પાઠ કાઢો એની અંદર. અને આ વાત જે છે અહીંયા આ વાત બેસતી નથી કે શું, તો કે અજ્ઞાનીની ક્રિયા સફળ હોય અને જ્ઞાનીની ક્રિયા અફળ હોય. આવું લખ્યું હતું શાસ્ત્રમાં, લખ્યું હતું કે જ્ઞાનીની ક્રિયા અફળ અને અજ્ઞાનીની ક્રિયા, મિથ્યાત્વીની ક્રિયા સફળ. એટલે આ મુનિઓ કે કાંઈ બેસતું નથી, આ જો શાસ્ત્રના વાંચનારા બધાએ, એટલે કે આમાં કંઈક ભૂલ હોય એવું જણાય છે. ગુરુગમ કૃપાળુદેવે કહ્યું કે લખવામાં ભૂલ નથી, દેર ઇઝ નો મિસપ્રિન્ટ. અહીંયા જ્ઞાનીની ક્રિયા અફળ એટલે એનું ફળનું બેસવાપણું નથી, અને ક્રિયાના ફળ કાં તો શુભ અથવા અશુભ એવા કોઈને કોઈ પ્રકારના કર્મરૂપે બેસે, પણ જ્ઞાનીની ક્રિયા છે એ શુભ ફળ પણ ન હોય અશુભ ન હોય, એટલે એને કોઈ પણ પ્રકારનો કર્મબંધનું કારણ થતી નથી. એટલે એને અફળ કીધી છે, ફળનું બેસવાપણું નહીં તે અફળ. ઇટ્સ નોટ ફેલિયર. સફળ અને અફળમાં સફળ, સફળ ફળ સહિત, એટલે કે અજ્ઞાનીની ક્રિયા સફળ છે એટલે એનું ફળનું બેસવાપણું છે, કાં શુભ અને કાં અશુભ, એ કર્મબંધ ત્યાં પ્રક્રિયા ચાલુ રહે છે. ત્યારે જ્ઞાનીની અંદર એની ક્રિયામાં ફળનું બેસવાપણું હોતું નથી, માટે એને અફળ કીધી છે. અફળ અને સફળ શબ્દનો અર્થ આ ગુરુગમ એકદમ બેસી ગયો. ભરતચંદજી મુનિ અને દેવકરણજી એકદમ પ્રમાદ થઈ ગયો. ઓહો, પ્રમોદ આવી ગયો. આવી વાત આપણને આટલા વર્ષ સુધી ન સમજાણી, આટલો બોધ આપણે લોકોને આપ્યો, પણ આપણને આ ક્યારેય શાસ્ત્રનું રહસ્ય સમજાણું નહીં કે જ્ઞાનીની ક્રિયા એ અફળ છે. ક્રિયા કરતો જ્ઞાની કર્મ બાંધતો નથી. એક ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતો નથી, એક ભોગ નથી ભોગવતો છતાં અનંતાનુબંધીનું ઉપાર્જન કરે છે. આ વાત કેમ બેસે? આ ગુરુગમ. એટલે જ્ઞાની બહાર સંસારમાં ક્રિયા કરતા દેખાય. શ્રીમદ રાજચંદ્રનું દ્રષ્ટાંત તો જાગતું છે, જીવતું જાગતું દ્રષ્ટાંત છે. એ લખે લઈએ છીએ, દઈએ છીએ. આપણે 255 હમણાં જ પૂરું કર્યું, ઠેકાણા વિનાની દશા, છતાં અમે ક્યાંય એમાં જોડાતા લે. વાહ પ્રભુ વાહ, અમે ક્યાંય જોડાતા નથી. આ બધી 10 વર્ષની અમારી આજે વ્યવહાર પ્રપંચનો ઉદય છે એ નિષ્ફળ અફળ કરી નાખો, અફળ કરી નાખો. 10 વર્ષનો પુરુષાર્થ સંસારનો પરમાર્થની દ્રષ્ટિએ અફળ, આ કોઈ વાતને સમજવા જેવી છે. વ્યવહારમાં રહીને વ્યવહારના કર્મોને સમાવી દીધા. મટ્યો ઉદય કર્મનો ગર્વ. અને જાગે રે શાંતિ અપૂર્વ રે. આ જ્ઞાનીની ક્રિયા અફળ છે, આ ગુરુગમ વિના આપણને કેદી ખબર પડે. આવા તો કેટલાય વાતો આવે, શાસ્ત્રમાં આવે, અને એ શૈલી તે સમયની શૈલી એ પ્રમાણે જ્ઞાનીઓએ ઉપદેશના બોધ ગ્રંથ લખ્યા હોય, અને એ પ્રમાણે લખ્યા હોય અને એના જે કંઈ વિવેચનકારો છે એમણે એટલા વિવેચન કર્યા હોય, પણ એની અંદરનું રહસ્ય તો જેને આવી પરમાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એવો પરમશ્રુતપણું જેનામાં છે, ગીતાર્થપણું જેનામાં છે, એ વાતને, ગાથાને, કોઈ પદને, કોઈ કાવ્યને સમજીને વાંચીને પછીનો અર્થ બતાવે કે ભાઈ આને આવી રીતે ઘટાડી શકાય. અને એની ચાવી ગુરુગમ એટલે ચાવી છે, ચાવી. કોઈ પણ કોયડા ઉકેલવાની, કોઈ પણ કાવ્યોના રહસ્યને જાણવાની ચાવી, એ ચાવી એ પ્રકારની આંતરિક સૂઝ, આંતરિક દ્રષ્ટિ, એને પરમાર્થ દ્રષ્ટિ કહેવામાં આવે છે. જીવ પરમાર્થ માર્ગની સાધનામાં ગમે તેટલો ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં હોય, પણ એનામાં પરમાર્થ દ્રષ્ટિનો અભાવ હોય તો એ કશું જ ઉપાર્જન કરી શકતો નથી, કારણ કે એને મૂળભૂત પરમાર્થ દ્રષ્ટિનો અભાવ છે. જ્ઞાનીઓએ તો આ વાતને બહુ સરસ કીધી છે, પણ હવે આ જીવને દેવચંદ્રજી એક સંકેતની સજ્જાયમાં કીધું કે છ કાયની જૈણા કીધી જીવને, સાધુનું આખું વર્ણન આપ્યું, તો કે સંકેત પામ્યો નવી રે ને રૂઢિયો ચાર ગતિમાં, આ તો ચારેય ગતિમાં રજડતો છે આ જીવ, ત્રસથાવરની જૈણા કીધી, એમ શબ્દ મૂક્યો છે. આખું પદ બહુ સરસ રીતે પણ ગંભીર ભાવવાળું છે, બહુ અર્થવાળું છે. એ સામાન્ય આવી રચનાઓ, દેવચંદ્રની રચનાઓ, ચિદાનંદજીની રચનાઓ, આનંદગંજીની રચનાઓ, એ સીધી સીધી ગુજરાતી ભાષાના કોઈ પ્રોફેસરને કહીને વાંચવા બેસીએ તો એનો અર્થ પકડાય, એ તો ફાંફા માર્યા કરે અંદર, આમથી તેમ આમથી તેમ, એમાં કાંઈ વાત હાથમાં કાંઈ આવે, કારણ કે એ વિષય ભાષા જ્ઞાનનો નથી, શબ્દ જ્ઞાનનો નથી, ચાતુરીનો નથી. જ્ઞાન નહીં કવિ ચાતુરી. કેટલું સરસ કાવ્ય રખ્યું છે, કાવ્યનો વિષય આ નથી. ગુરુગમ, ગુરુગમ એટલે પરમાર્થ દ્રષ્ટિ, પરમાર્થ હેતુ, આશય પકડવાની ચાવી. આ ગુરુગમ દરેકમાંથી, કૃપાળુદેવે કહ્યું છે એક જગ્યાએ કે જો જીવની અંદરથી આ પ્રકારનો દ્રષ્ટિરાગ જાય તો ગમે તે શાસ્ત્ર પ્રાય અહિતનું કારણ થશે. આ ગુરુગમ, આ ગુરુગમને કારણે પરમ કૃપાળુ દેવની આજ્ઞાથી ઇતર શાસ્ત્રો વાંચીને જીવોએ આત્મવિકાસની પ્રગતિ કરી કે તમે હવે આ હમણાં શાસ્ત્રો મૂકી દેજો અને બીજા વાંચજો, છોટમના પદ વાંચજો. ગુરુગમ પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત, આ અનાદિની સ્થિતિ છે. પરમાર્થ માર્ગની અંદરનો આ નિયમ શાશ્વત છે, સનાતન છે, કે ગુરુગમ વિના આ વસ્તુ મળે એમ નથી. આ ગુરુગમ છે એ જ દિવ્ય દ્રષ્ટિનું સ્વરૂપ છે. આ ગુરુની આજ્ઞામાં આ દ્રષ્ટિ જીવને મળે છે. જ્યારે ગુરુ કંઈ આજ્ઞા આપે ત્યારે શિષ્યની અંદર કયા પ્રકારની દ્રષ્ટિની વક્રતા છે એનું માપ ગુરુ લે અને પછી એને આવી પ્રકારની કોઈને કોઈ પ્રકારની આજ્ઞા આપે. એના ચરણ જે સેવે એની ગુરુની આજ્ઞા જે ઉઠાવે શંકા વિના, આપ્ત પુરુષ પ્રાપ્ત પુરુષ માનીને, એને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, એને ગુરુગમ મળ્યો કહેવાય. ગુરુગમ મળે એટલે એને મોક્ષ માર્ગની ચાવી હાથમાં આવી જાય, એનું રહસ્ય એના હાથમાં આવી જાય. ગુરુગમ મળવાથી રહસ્ય મળે, નહીં તો ગ્રંથ હાથમાં જ રહીએ. કૃપાળુદેવે લખ્યું કે ગધેડો અને જ્ઞાની પંડિત એ બેયમાં ફરક નહીં, એકે બોજો કાયાથી ઉપાડ્યો, બીજા એ બોજો મનથી ઉપાડ્યો. 50 શાસ્ત્રના હજારો શ્લોક કંઠસ્થ કરી રહ્યા તો કે આણે ભાર ઉપાડ્યો શાસ્ત્રનો, કેવી રીતે ઉપાડ્યો? મનથી. અને ઓલા ગધેડા એ શેનાથી ઉપાડ્યો? કાયાથી. બેયમાં ફરક શું? ન તો ગધેડાનું કલ્યાણ થયું, ન આનું કલ્યાણ થયું. વાતને સમજવાની છે. બોજો નથી જ્ઞાન, બોજો ન બને જ્ઞાન દ્રષ્ટિને ખોલે. દ્રષ્ટિ ખુલે ભલી દોષ ટળે, આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં અને આનંદગંજીના સ્તવનમાં. દ્રષ્ટિ નિર્મળ થાય, દોષ દૂર થાય, જીવ હળવો થાય. આ ગુરુગમ છે. ગુરુગમનો મહિમા તો અદભુત છે. જો આવો ગુરુગમ આપી શકે એવો ગુરુ મેળવો, બાકીનો ગુરુ નકામો. આ સદગુરુમાં ઈ આવે. પરમશ્રુતપણું જેનું ગીતાર્થપણું છે એ પરમશ્રુત છે. એનો મતલબ ઝાઝા ચોપડા વાંચ્યા એમ નહીં, પણ શ્રુતનો મર્મી છે. પંડિત સુખલાલજીએ પરમ કૃપાળુ દેવના એક શ્રીમદ રાજચંદ્ર એક સમાલોચના કરીને આખું જબરજસ્ત દર્શન ચિંતનની અંદર એક જબરજસ્ત લેખ લખ્યો છે, ઘણા ઘણા બધા પાનાનો, કૃપાળુ દેવના આખા વચનામૃતની અંદર. અને એની અંદર લખ્યું છે કે આ મારું તો મસ્તક ઝૂકી જાય છે, કેટલા બધા શાસ્ત્રો મેં વાંચ્યા છે. પંડિત સુખલાલજી ગુજરાતની અંદરની એક અદભુત પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય, સાધુઓ પણ જેની પાસે મસ્તક નમાવીને શીખવા આવે એવા પંડિત સુખલાલજી. એ કહે કે મોક્ષમાળાની અંદર 16 વર્ષની ઉંમરે લખી અને એમાં એમ જે 18 દોષનું નિરસન કર્યું છે, આવું મેં હજી સુધી મારી જિંદગીમાં નથી સાંભળ્યું કે નથી કોઈ પાસેથી મને સાંભળવા માંડ્યું કે મને ક્યાંય વાંચવા મળે. અને મને એમ થાય છે કે 16 વર્ષની આ પ્રાજ્ઞ પ્રતિભાએ આ પ્રકારના એને જે તર્ક અને યુક્તિ આપીને 18 દોષનું નિરસન બતાવ્યું છે, એક સમર્થ સાથેની તત્વ વિચારણાનો પાઠ છે 78માં, એની અંદર આ બધું બતાવ્યું છે. તો કે આ વસ્તુ તો મેં મારી જિંદગીમાં જોઈ નથી. અને એ પાછું અને આત્મસિદ્ધિ વાંચી લખે કે આ ઉંમરની અંદર અને આટલા ટૂંકા ગાળાની અંદર જે આખા સ્વરૂપ જ્ઞાનની એમને ગૂંથણી કરી છે, એ તો હજારો પંડિતો ભેગા થઈ અને હજારો રાશિઓ ગ્રંથ રાશિ એટલે ગ્રંથોના ઠોકડા આપે એના કરતા પણ મુમુક્ષુની ભેટ આ ચડિયાતી છે. એક 8 પાના 12 પાનાનું આપણને આત્મસિદ્ધિ આપી છે એ કે હજારો વિદ્વાનોએ આપેલી અનુપમ ગ્રંથ રાશિ કરતા પણ આ ચડિયાતી છે આત્મસિદ્ધિ. આ મારો ને તમારો અભિપ્રાય નથી, કારણ એ લખે છે કે શ્રીમદની અંદર એક અદભુત કળા હતી. એ હતી એ શાસ્ત્રોના મર્મી હતા, મર્મજ્ઞ હતા. મર્મને પકડી લેવાની વાત શ્રીમદ પાસે જબરજસ્ત હતી, જે આ 2000 વર્ષના ગાળાની અંદર તત્વનું વિવરણ ઘણા કરે, વિવેચન ઘણું કરે, ખૂબ કરે, શાસ્ત્રની દ્રષ્ટિએ, ન્યાયની દ્રષ્ટિએ, તર્કની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ. પણ મર્મ બતાવનાર જો કોઈ પુરુષ મર્મી પાયકો હોય આ કાળની અંદર, એટલે જ એણે કહ્યું હતું કે આ અમે મર્મનો એક અંશ અંબાલાલ સિવાય કોઈને બતાવ્યો નથી. હવે એને તો 20 વર્ષની ઉંમરે લખ્યું હતું, પણ બતાવ્યો નથી તો હોય તો બતાવ્યો ન હોય ને, કે એમને નથી બતાવ્યો. મારી પાસે કે છે નહીં, અને હું કહું મેં હજી કોઈને કઈ આપ્યું નથી, પણ છે તારી પાસે. અને એ મર્મ એને આત્મસિદ્ધિમાં આપ્યો. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો માં. કોઈ કેવી અદભુત વાત છે, ધર્મનો મર્મ. એને કહ્યું કે શાસ્ત્રમાં તો ધર્મ રહ્યો છે, મર્મ સત્પુરુષના અંતઃકરણમાં રહ્યો છે, સત્પુરુષના હૃદયની અંદર રહેલો છે. આવો મર્મી, શાસ્ત્રોનો મર્મી. હજારો શાસ્ત્રો વાંચવા ન પડે, પણ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળી અને ભાન થઈ આવે. આ મર્મ, અને મર્મ પકડાઈ જાય, રહસ્ય પકડાઈ જાય. શું કેવું છે, પાવે નહીં ગુરુ ગમ બીના. કૃપાળુ દેવના બોધ, કૃપાળુ દેવના વચનામૃત, કૃપાળુ દેવના પદો, આ જો એક અદભુત મુમુક્ષુ માટેની આ જબરજસ્ત એક આપણી સંપત્તિ છે, એનું કારણ આ મર્મજ્ઞની વાણી છે. આમાં હજારો શાસ્ત્રોનું દોહન છે. એટલે જ આ પુરુષે કહ્યું કે ક્યારેક વિચારજો કે એક સત્પુરુષના એક એક વાક્યમાં અનંત આગમો રહ્યા છે, એ કેમ હશે? આપણને આ કેમ હશે? એવું તો શું હોય, શબ્દના કેટલા અર્થ નીકળે, 2, 5, 7, 10, 15, ભગવત ગોમંડળ કાઢીએ તો 50-55 એક શબ્દનો 55 અર્થ કાઢીએ તો એ મૂળ અર્થ ન મળે, મૂળ અર્થ ન મળે. હું અમેરિકામાં ગયો હતો, કેરોલિનામાં ગયો હતો, ગ્રીનવિલની અંદર સત્સંગ ચાલતો હતો ને એની અંદર એક ભાઈ આત્મસિદ્ધિને સમજવા માટે એને અહીંથી ભારતમાંથી ભગવત ગોમંડળ મંગાવ્યું 4,000 રૂપિયા આઈની કિંમત છે આપણી આઈની, અને પછી મોકલવામાં એને 6,000 રૂપિયા થયા, કેમ કે આટલા આટલા ગ્રંથ બધા 11 ગ્રંથ ગોંડલના મહારાજાએ બહાર પાડેલું અને હમણાં પ્રકાશિત થયું ઘણા વર્ષ. એ કે આના અર્થ તો જાણવા જોઈએ ને, આત્મસિદ્ધિનો અર્થ એટલે આત્મસિદ્ધિની એક ગાથા વાંચે અને એના એક એક શબ્દના અર્થ માટે ભગવત ગોમંડળ 3-4 જણા ભેગા થઈ અને પાના પાના ફેરવે એને કાંઈ મળ્યું અને બરજોગાનું જોગ અમારે તે દિવસે વળી આત્મસિદ્ધિ એક ગાથા ઉપર જ વિભાજન કર્યું. આપણે તો મને કહે અમે તો ભગવત ગોમંડળ વાંચીને ફરી બેડા, પણ આ વાત અમને તો સમજાણી નહીં. તો મેં કીધું ભગવત ગોમંડળનો વિષય સુધીરભાઈના પરમ મિત્ર છે, પછી એને મને એવી આખી ઓળખાણ આપી. મેં કીધું હવે બીજું ગોમંડળ બોલાવવું હોય તો આને બોલાવજો. વાત આ છે, પાવે નહીં ગુરુગણ કૃપાળુ દેવનો આપણા ઉપર ઉપકાર શું છે, આ વચનામૃતની કિંમત શું છે, આની તોલે કોઈને મુકાય નહીં, કોઈ આવી શકે જ નથી. અર્થ વિનાની વાત છે, જે શબ્દની દ્રષ્ટિ ફલાણું વ્રત ને ફલાણું શાસ્ત્ર ને ફલાણો ચોપડો બધી વાત બાજુ ઉપર મૂકી દે, વચનામૃત એ વચનામૃત છે. આની તોલે, આની સાથમાં, આની સંગાથે કોઈ બેસી શકે એમ નથી, અને કોઈને બેસાડવા આની અવજ્ઞા છે, આની અવજ્ઞા છે. આ વાતને દ્રઢ કરવી પડે, પણ ગુરુગમ જો સમજાય તો પાવે નહીં ગુરુગમ બિના. એહી અનાદિ સ્થિત, આ કેવી આ પદ્ધતિ સ્થિત એટલે આવી અમારી રીત છે, અને ક્યાંની છે, અનાદિની છે, આ સ્થિતિ છે. હે ભુજન કી રીત, આ રીત શું છે, ગુરુગમથી જ આ વાતને પામી શકાય છે. એટલે જ શિષ્યો ગુરુની શોધ કરે અને ગુરુની પાછળ વર્ષોના વર્ષો એની પાછળ જ રહે અને ગુરુના પગ પકડે એની સેવા કરે, એમાંથી જ એને રહસ્ય મળતા હોય. આખો ભારતના અધ્યાત્મનો ઇતિહાસ એ ગુરુ શિષ્યની પરંપરા છે. અર્જુનને પણ ગુરુગમ મળે છે અને આ બધી જ વિદ્યાઓની અંદર જેને ગુરુગમ મળે છે એ જ વિદ્યામાં પારંગત થયો હોય છે. દરેક વિદ્યામાં આપણે કહીએ કે એના માસ્તરના એના ઉપર 4 હાથ હતા, માસ્તરને 4 હાથ હોતા નથી, પણ એની કૃપા દ્રષ્ટિ, એનો શિષ્ય પ્રત્યેનો પ્રેમ, શિષ્યને ગુરુ પ્રત્યેનો વિનય અને આદર, અને વિનય ભાવ એક એવો ભાવ છે કે ગુરુની અંદર રહેલું તમામ તત્વ એ આ શિષ્ય ખેંચી લે છે, આ એનો વિનય ભાવ. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે પહેલો જ અધિકાર વિનય સૂત્રનો આપ્યો. જગતની અંદર આ મુમુક્ષુએ પહેલું કામ કરવા જેવું હોય તો વિનય, જ્ઞાનીઓનો વિનય કરવો. આ વિનયથી જ્ઞાનીઓની પાસે રહેલી અખોટ સંપત્તિ છે એનો તમને વારસો મળી જશે, એના તમે સ્વામી બની જશો. એનો આખો ધોધ, જ્ઞાનની સરિતાનો ધોધ આપણા તરફ વહે જો જ્ઞાની પ્રત્યેનું બહુમાન, અને એ માટે જ્ઞાનીને ગુરુપદે સ્થાપવા, અને એ જ્ઞાની ગુરુ તરીકે સ્થાપ્યા હોય એટલે એની સેવા, એની આજ્ઞા, આ જ આપણા માટેનો મંત્ર રહીએ. એટલે આ અનાદિની રીત છે, આજકાલની નથી. આ ત્રિકાળનો માર્ગ એક હોય 3 કાળમાં એ વાત મૂકી છે. એહી અનાદિ સ્થિત, એહી નહીં હે કલ્પના, એહી નહીં વિભંગ, કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પ્રશ્ન થાય કદાચ કે સાહેબ તમારે તો તમારું મહાત્મ્ય કેવું છે, તમારે તો તમારું મહાત્મ્ય કેવું છે, ચેલા બનાવવા છે હું આમ જ વાત કરે. જવાબ આપે છે, એહી નહીં હે કલ્પના. ભાઈ તારે માનવું હોય તો માનજે, નહીં માનવું હોય તો નહીં માનજો, શંકા કરતો નહીં. આ કલ્પના નથી, એહી નહીં હૈ કલ્પના. આ અમે જે કંઈ જ્ઞાનીઓની વાત છે એ કલ્પના નથી. આપણે ઘણી વાર ચર્ચા કરતા હોય ને ત્યારે કહીએ કે આ બધી પછી કપોળ કલ્પનાઓ બધી છે, મોક્ષ ને નર્ક ને ગતિ ને આ ગતિ ને આટલું દુઃખ ને આટલું સુખ ને સ્વર્ગમાં આમ ને નરકમાં આમ ને બધી કપોળ કલ્પનાઓ છે. ભાઈ આપણું લેવલ નથી હોય એને જોવાનું, એને પામવાનું, એને સમજવાનું, એમણે કહેલી વાતના મર્મને પકડવાનું, એમણે કહેલી વાતનો આશય જાણવાનો, એના શબ્દોને ન પકડાય. એટલે અહીંયા કૃપાણુ દેવે બહુ સરસ વાત કરી કે જાણે અજાણે પણ કોઈ જ્ઞાની પ્રત્યેની આપણી અવજ્ઞા ન થઈ જાય, કોઈ જ્ઞાની પ્રત્યેની અવજ્ઞા ન થઈ જાય. એટલે કે છે એહી નહીં હૈ કલ્પના, આ કોઈ કલ્પના નથી, આ મનમાંથી કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. ઘણા ડ્રીમર હોય છે, ડ્રીમર એની ફેકલ્ટી, અને આના માટે તો પછી પીએચડી નો અભ્યાસક્રમ થાય છે ડ્રીમર નો, એને યુટોપિયન કહે છે ઇંગ્લિશમાં. જુદી જુદી કલ્પના કરે કેવું હશે, 21મી સદીનું વિશ્વ કેવું હશે, કેમ લોકો રહેતા હશે ને, કેમ ખાતા હશે ને, કેમ પીતા હશે ને, કેમ ઉડતા હશે ને, એ બધી કલ્પના બધી ડ્રીમ. ગુલિવરની ઓલી વાર્તાઓ જેમ આવે છે ને એમ સ્વપ્નશીલતા, એ સ્વપ્નશીલતા એ આ કલ્પના નથી. નક્કર આધાર વિનાની વાત, પાયા વિનાની વાત, મો માથા વિનાની વાત, એને કલ્પના કહેવાય. જ્ઞાની કે છે એહી નહીં હૈ કલ્પના. ભાઈ આ અમે જે વાત કીધી ગુરુગમની આ કલ્પના નથી હો. આ જે પ્યાસ બુઝાવવાની રીત જે અનાદિની છે એ ગુરુગમ છે, આ કોઈ કલ્પના નથી અમારી. એહી નહીં વિભંગ, વિભંગ એટલે અવળું જ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકાર જ્ઞાનીઓએ કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ પાંચ જ્ઞાનની અંદર છેલ્લા બે જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન અને પહેલા ત્રણ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન. પણ આ પરોક્ષ જ્ઞાનના બે પ્રકાર, એક સાચું શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન, એ સદજ્ઞાન પણ હોય અને અસદજ્ઞાન પણ હોય. એ સદજ્ઞાન પણ હોય અને અસદજ્ઞાન પણ હોય, મતિ જ્ઞાન સાચું હોય અને ખોટું પણ હોય, અવળું પણ હોય, કારણ કે એ પરોક્ષ છે. શ્રુત જ્ઞાન સાચું હોય અને અવળું પણ હોય, એવી રીતે અવધિ જ્ઞાન પણ સાચું હોય અને અવળું પણ હોય. આ વિભંગ શબ્દ જૈન દર્શનની અંદર જ જોવા મળે છે. વિભંગ એનો વિપરીત ભાંગો છે, વિરુદ્ધ ભાંગો છે. એટલે જ્યાં હેતુ છે એ પ્રકારનું નહીં પણ જુદું જ, એ પ્રકારનું નહીં પણ જુદું જ. દાખલા તરીકે કોઈ એમ કે અહીંયા સર્પ છે, હવે એનું મતિ જ્ઞાન છે, જોઈને કહે છે કે આ આમે પડ્યો હું જોઉં છું. કોક જઈને કહે છે ભાઈ સર્પ નથી દોયડું છે, તો પેલું મતિ જ્ઞાન એનું હતું એને કહેવાય વિભંગ. અને બીજો કે છે કે ના ભાઈ આ દોરડું નથી આ સર્પ છે. તો મતિ જ્ઞાનની અંદર આવી સંભાવના થાય, આપણે ઘણી વાર ઘણી વસ્તુ માનતા હોય, દ્રષ્ટિના કારણે, વાતાવરણના કારણે, આવું ઘણું ઘણું બને. અને મતિ જ્ઞાનથી કેટલા બધા દોષ થાય. સત્યાગ્રહ આશ્રમની વાત ગાંધી એના સંસ્મરણોમાં લખી છે, મેં લખ્યું છે કે એકવાર કોઈ રાતના સમયે ચંદ્રનો પ્રકાશ હતો અને બારીની અંદર કોઈ એવી ઢેઢ ગલોડી કે એવું આવતું હતું જોયું, અને એમ થઈ ગયું કે કોઈ સર્પ છે અને સર્પ અંદર આવી રહ્યો છે. આવી પ્રકારની ઘણી ઘણી ભ્રાંતિ, અને પાછળથી ખબર પડે કે તો બધી ભ્રાંતિ હતી, પણ ત્યાં સુધીમાં હિંસાના એટલા બધા વિચાર કરીને. શંકરલાલ બેંકરે લખેલો આ એક સંસ્મરણનો પ્રસંગ છે, ત્યારે લખ્યું. ગાંધીજી લખે છે કે આ વિચારની અંદર ના જીવોને પણ કોઈ હિંસક જીવો હોય તો મરાય નહીં, તો કે શ્રીમદ રાજચંદ્રની જે વાત હતી ને એના મગજની અંદર ત્યારે ઘર કરી ગઈ હતી બરાબર. કે આપણે આપણા ગમે તેમ જીવ બચાવવાની વાત કરીએ કે ગમે તે કરીએ, પણ ગમે તેમ જીવોની હિંસા થઈ શકે નહીં. આ અંદર એક બરોબર શ્રદ્ધા બેસી ગઈ હતી. એ વાત લઈને શંકરલાલ બેંકર લખે છે કે શ્રીમદ રાજચંદ્રજીનો પ્રભાવ આ યુગનો પ્રભાવી એવા ગાંધી ઉપર કેટલો હતો. જેને આખા યુગ ઉપર પ્રભાવ કર્યો, દુનિયા ઉપર પ્રભાવ કર્યો. માર્ટિન લ્યુથર કિંગ થી માંડીને બધા આખી દુનિયાની અંદર રાજકીય લડતના નકશા બદલાઈ ગયા, એના કન્સેપ્ટ બદલાઈ ગયા. હિંસક ક્રાંતિની બદલે અહિંસક સત્યાગ્રહ શબ્દ નવો દુનિયાને મળ્યો. અને માત્ર ભારતની પ્રજા નહીં, જે જન્મજાત હિંસક પ્રજા છે એવી પ્રજાની અંદર પણ આ આવ્યું. તો કે આ દુનિયા ઉપર પ્રભાવ પાડનાર ગાંધી, અને એનું જયારે સંશોધન કર્યું તો કે આ ગાંધી ઉપર પ્રભાવ પાડનાર શ્રીમદ રાજચંદ્ર. મતિ જ્ઞાન અવળું હોઈ શકે છે, શ્રુત જ્ઞાન અવળું હોઈ શકે છે. કેવું શ્રુત દુનિયામાં, મિથ્યા શ્રુત કેટલું છે. હવે એવી શ્રુત પકડીને વાંચ કરીને ચોપડી વાંચી હોય, પછી મેં ફલાણાની ચોપડી વાંચી છે, એમાંથી આ જ્ઞાન થયું છે. હવે એ મિથ્યા શ્રુત છે, સત્શ્રુત નથી, મિથ્યા શ્રુત જ્ઞાન. તો એનું જ્ઞાન થયું એ કેવું થયું? વિભંગ જ્ઞાન. એને જ્ઞાન થયું એ કેવું જ્ઞાન થયું? વિભંગ જ્ઞાન થયું. આવી પ્રકારનું અવધિ જ્ઞાન, આમ દેખાય ને આ પ્રકારની એમાં કલ્પના ને એની ઉપરનું આ, તો કે એને કહ્યું છે અવધિ જ્ઞાનને વિભંગ જ્ઞાન કીધું છે. તો આવી પ્રકારના અહીંયા કે છે એહી નહીં વિભંગ. અમે જે આ કહીએ છીએ આ વિભંગ માનશો નહીં, કે કેનારાની કઈ મતી ખોટી છે અથવા તો એનું શ્રુત ખોટું છે, અત્યારે મિથ્યા મતિ જ્ઞાન છે, મિથ્યા શ્રુત જ્ઞાન છે, કે મિથ્યા અવધિ છે, એટલે એને વિભંગ માનશો નહીં. એહી નહીં હે કલ્પના, એહી નહીં વિભંગ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. સાબિતી શું સાહેબ? આ તમે વાત કરો છો એ કલ્પના નથી, તમે વાત કરો છો એ વિભંગ નથી. એની સાબિતી શું? તો કે આ પાંચમા કાળની અંદર પણ કેટલાય લોકોએ આ આત્મ સ્વરૂપને ગુરુએ બતાવ્યા પ્રમાણે ગુરુગમથી પ્રત્યક્ષ જોયું છે. દેખી વસ્તુ અભંગ, વસ્તુને એના મૂળ સ્વરૂપમાં જોઈ છે. કયા કાળમાં? આ પંચમ કાળની અંદર, જ્યાં આટલો અભાવ જ્ઞાનીઓએ જોયો છે. એવામાં પણ કેટલાય એવા જીવો, એવા કેટલાય મહાત્માઓ, એવા કેટલાય સત્પુરુષો છે કે જેને કઈ નર પંચમ કાળ એમ, આ પાંચમા કાળમાં પણ જ્યાં ધર્મ દુર્લભ, ધર્મ દુર્લભ, ધર્મની વાત દુર્લભ, એનું શ્રવણ દુર્લભ, સત્સંગી દુર્લભ, દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો આ કાળ, એમાં પણ જેણે સતને પ્રત્યક્ષ જોયું છે, અનુભવ્યું છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. એણે હાજરા હજુર નજરો નજર આ વસ્તુને એના અભંગ સ્વરૂપમાં જોઈ છે, કોઈ ભ્રાંતિના રૂપમાં નહીં, અભંગના રૂપમાં જોઈ છે. અમે આત્માને જોયો છે, જેવો આત્મા છે તેવો. કૃપાળુ દેવના કેટલાય વાક્યોમાં આવે છે આત્મા જેવો છે. એવા કેટલાય જ્ઞાની પુરુષ હોય, પછી મહર્ષિ રમણ હોય, રામકૃષ્ણ હોય, સૌએ જેને સાક્ષાત્કાર કર્યો છે એ કોઈ માયાની પરિભાષામાં બોલતા નથી. નિખાલસતા હૃદયનો જે કાંઈ સ્ફુટ છે એનાથી કહે છે કે ભાઈ હા. એને વિવેકાનંદને કહ્યું હોય કે ભાઈ હા, હું તો જોઉં છું પ્રભુને જેમ તને જોઉં છું એમ એને જોઉં છું. તો એમાં એને કઈ રામકૃષ્ણને માયા કરવી છે, છેતરપિંડી કરવી છે, આની અરે કોઈ દંભ આચરવો છે, આને શું લઈને આની પાસે શું લઈ લેવું છે, આને શું જોઈ છે? નિખાલસતા, પવિત્રતા, નિષ્કપટતા, એટલે એવી પ્રકારના સંતોની વાત જે હોય છે, એટલે કે છે કે આ કોઈ કલ્પના નથી, આ કોઈ વિભંગ નથી. પાંચમા કાળની અંદર પણ કેટલાય આવા મહાત્મા પુરુષોએ આ સત્યને એના અભંગ રૂપની અંદર જોયું છે. દેખી વસ્તુ અભંગ, એને જોઈ છે, અભંગ રૂપમાં જોઈ છે. સેના આધારે? ગુરુગમના આધારે. આ અનાદિની રીત છે, માટે આને કોઈ કોરી કલ્પના, કપોળ કલ્પના ગણવી નહીં. આ કોઈ મિથ્યા જ્ઞાનનો પ્રકાર છે, ત્રણ જે મિથ્યા જ્ઞાન કીધા છે એ પ્રકાર નથી. કારણ કે પાંચમા કાળની અંદર પણ જ્યાં તત્વની દુર્લભતા જ્ઞાનીઓએ કહી છે, એવામાં પણ કેટલાય લોકોએ, એવા મહત્પુરુષોએ આ તત્વને એના અભંગ રૂપની અંદર જોયું છે, સાક્ષાત અનુભવ્યું છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.